અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, જેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. બને તેટલા શાંત બનીને, વિક્ષેપ વગર, એકાગ્ર બનીને, ચંચળતા વગર, હૃદયના ઊંડાણમાં રહીને આ સૂત્રો સમજવા પ્રયત્ન કરજો. આ 98મી એક જ ગાથામાં જ્ઞાની પુરુષે સંપૂર્ણ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. પછીની 99 થી 118 ગાથા સુધી આ ગાથાનો વિસ્તાર છે. મૂળ જો જીવતું હશે તો ડાળીઓ અને પત્તાઓ આવશે, ફૂલ ખીલશે અને ફળ આવશે. મૂળ નહીં હોય તો કંઈ નહીં થાય. 98મી ગાથા એ મોક્ષ માર્ગનું મૂળ છે. આ મૂળને સાધક યથાર્થપણે સમજે. અહીં બે શબ્દો સ્પષ્ટપણે સમજવા જરૂરી છે. એક છે કર્મભાવ અને બીજો છે મોક્ષભાવ. કર્મભાવમાંથી જે ધારા આવે તે સંસારની ધારા, અને મોક્ષભાવમાંથી જે ધારા આવે તે નિર્વાણની ધારા. આખો સંસાર જે ઊભો થાય છે તે કર્મભાવની ધારામાંથી થાય છે. નિર્વાણની પ્રાપ્તિ જે થાય છે તે મોક્ષભાવની ધારામાંથી થાય છે. મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે એમ કહેવાથી કંઈ નહીં થાય. આગ લાગી છે તેમ કહેવાથી કંઈ નહીં થાય. ડોલ ભરી પાણી રેડશો તો આગ ઓલવાશે. મોક્ષ જોઈએ છે તેમ કહેવાથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય. પરંતુ તેના માટે કઈ ધારાથી મોક્ષ થાય તે ધારા બરાબર સમજવી પડશે. અહીં મોક્ષ શબ્દ નથી વાપર્યો, પણ મોક્ષ ભાવ શબ્દ વાપર્યો છે. તે ભાવ શબ્દ વિશેષ છે. જે ભાવથી મોક્ષ થાય એ ભાવને મોક્ષ ભાવ કહે છે. જે ક્રિયાથી મોક્ષ થાય તે ક્રિયાની વાત નથી કરી, પરંતુ જે ભાવથી મોક્ષ થાય એ ભાવને મોક્ષ ભાવ કહ્યો. જ્યાં ભાવ હોય છે ત્યાં આનુષંગિક ક્રિયા પણ હોય છે. તમારા ઘેર મહેમાન આવે અને તેના માટે હૃદયમાં પ્રેમ હશે તો તે આવશે. ત્યારે તમે ઊભા થશો, સામે જશો, વધારો સાહેબ, બહુ આનંદ થયો, તમારા દર્શન થયા, રાહ જોતા હતા એમ કહેશો. પછી ઘરમાં લઈ જઈ બેસાડશો, પાણી આપશો, ચા કોકાકોલાથી શરૂઆત થશે, શું જમશો. ખબર પડે કે કરણીમાં પ્રેમ છે, અને પ્રેમ ન હોય તો આંખથી પણ ખબર પડે કે ગમ્યું નથી. જેના ભાવ હોય તેને અનુરૂપ અનુસંગ ક્રિયા પણ હોય. તમે ક્રિયા અને ભાવને તોડશો નહીં, બેને અલગ કરશો નહીં. ભાવ હોય પણ ક્રિયા ન હોય તેવું બહુ ઓછું બને. ભાવ હોય ત્યાં ક્રિયા પણ હોય, ક્રિયા અને ભાવ સાથે ચાલે છે.
ફરી માના હૃદયમાં વાત્સલ્ય ભાવ હોય છે. એક બેન એવા છે કે તેણે ચાઇલ્ડ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે, PhD પાસ થયા છે, બાળક વિશે પૂરેપૂરો અભ્યાસ કર્યો છે, પણ માં નથી બની. જ્યારે બીજી એક બેન છે તે માં બની છે, તે પ્રેક્ટિકલ છે. જ્યારે પહેલી બેન થિયરિકલ છે કે બાળકને કેમ ઉછેરવું, કેમ છાનું રાખવું, બધું થશે પણ વાત્સલ્ય ક્યાંથી લાવશે. માં થાય ત્યારે જ વાત્સલ્યનો ભાવ પ્રગટ થાય, અને તે ભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે આનુષંગિક ક્રિયા પણ હોય. જે ભાવથી મોક્ષ થાય તે મોક્ષનો ભાવ, અને એ ભાવની સાધના તે જ તેની ક્રિયા. બંને ભાવ સમજી લેવા અનિવાર્ય છે. એક કર્મભાવ અને બીજો છે મોક્ષભાવ. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન છે. શાસ્ત્રો એમ કહે છે કે સંસારનું મૂળ અજ્ઞાન છે. આ સંસાર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે, માટે મહાપુરુષોએ કહ્યું છે અજ્ઞાનમ ખલુ કષ્ટમ. એક જગ્યાએ મોટો યજ્ઞ થતો હતો. હજારો બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હતા, સ્વાહા સ્વાહા એમ ધ્વનિ થતા હતા. કર્મકાંડ ચાલી રહ્યો છે, હોમ થઈ રહ્યો છે, મંત્રો બોલાઈ રહ્યા છે, ત્યારે બે મુનિઓ મંડપ બહાર ઉભા રહીને જોરથી ઉદ્ઘોષણા કરે છે અને કહે છે અહો કષ્ટમ અહો કષ્ટમ પરમ તત્વમ ન જ્ઞાયતે. આ કેટલું કષ્ટ સહન કરે છે, પરંતુ પરમતત્વને જાણતા નથી. મુનિઓ આ શબ્દો વારંવાર બોલે છે. આ ધ્વનિ યજ્ઞ મંડપમાં યજ્ઞ કરાવનાર પુરુષના કાન ઉપર પહોંચે છે, અને ત્યાંથી ઊભા થઈ જુએ છે કે આ શબ્દો કહેનાર કોણ છે. તેઓ મુનિ પાસે જઈને પૂછે છે કે હે મુનિરાજ, આપનું શું કહેવું છે? મુનિ કહે છે કે તમે ઘણું કષ્ટ કરો છો, પરંતુ પરમ તત્વને જાણતા નથી. તે પૂછે છે કે કયું પરમતત્વ? મુનિ તેને પરમતત્વની વાત કરે છે, અને તેઓ મુનિની પાછળ પાછળ ચાલી નીકળે છે. એ હતા સ્વયં ભવસુરી. મહાપુરુષોએ કહ્યું છે કે સમસ્યા ક્રિયામાં નથી, સમસ્યા કર્મમાં નથી, સમસ્યા અજ્ઞાનમાં છે. અજ્ઞાન જ ઘેરામાં ઘેરી સમસ્યા છે. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન છે, અથવા કર્મભાવ અજ્ઞાનમાંથી આવે છે.
નિજ ઘર મેં હે પ્રભુતા તેરી.
જે તત્વ આપ્યું એનાથી એટલું તો સમજાયું, અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભક્તૃત્વ અને મોક્ષ. અને જીવનો લક્ષ્ય, મુખ્ય લક્ષ્ય હોય તો જીવાત્માનો અંતિમ લક્ષ્ય તે મોક્ષ છે. અહીં સુધી બધી વાત બરાબર સમજાય છે, બેસે છે. પરંતુ આ મોક્ષની પ્રાપ્તિ થાય છે એ રીતે આ શિષ્યની શંકા છે. એ શંકામાં એણે પાંચ પ્રશ્ન કરી અને ઉપાય ઘણા ઘણા સાચો ઉપાય કયો. અમારી આ પહેલી મૂંઝવણ, દર્શન ઘણા, મત ઘણા, એમાં કયું ધન સાચું મત એ પણ મળી છે. ત્રીજી અને સંબંધી છે, કઈ જાતિમાં જન્મે એનો મોક્ષ થાય, કયા વેશ પરિધાનથી મોક્ષ થાય અથવા નિર્વસ્ત્ર થવાથી મોક્ષ થાય. ચોથો પ્રશ્નમાં એ આવ્યું કે આ બધું જોતા એમ લાગે છે કે મોક્ષ કદાચ હોય તો પણ ઉપાય નથી, મળે ને મોક્ષ ઉપાય. હવે જો આવું જ હોય તો જીવને જાણીને કરવો છે શું? જીવાદી જાણ્યા તણો સો ઉપકાર જ થાય. અને પાંચેય ઉત્તરથી પછી હવે હાથ જોડીને વિનવે છે ગુરુને, પાંચેય ઉત્તરથી સમાધાન થયું છે. પણ જો આ છઠ્ઠું જ કરો એ મોક્ષનો ઉપાય, એ જો સમાવો તો મારું કલ્યાણ થાય. જો ત્યાં સુધી હું મોક્ષનો ઉપાય નું ત્યાં સુધી આ પાંચે પાંચ પદ મારે કોઈ મન ઉપકાય એવું મને લાગતું નથી. માટે આ શિષ્યની વાત છે. એના જીવમાં ગુરુ સિંહે ધારણા બંધાવે છે. એ 97મી ગાથામાં એમણે કહ્યું કે પાંચે ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત થશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતે રીત. તો કે તને જો પાંચેય ઉત્તરની તને પ્રતીતિ આવી છે, તું કબૂલ કરે છે કે પાંચેય ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, તો તે કબૂલ તો કર્યું. તો એ જે પ્રકારે તને પાંચ ઉત્તરથી સમાધાન મળ્યું છે એમ છઠ્ઠા ઉત્તરથી પણ તને સમાધાન થશે. ધીરજ બંધાવે, થોડી ધીરજ રાખ. હવે જે કહું છું એ બહુ અગત્યની વાત છે, કારણ કે મોક્ષ તારો લક્ષ્ય છે અને મોક્ષના ઉપાય જે છે એ તને લક્ષ્ય સુધી લઈ જવામાં સહાયક થાય એવું છે. માટે હું તને હવે મોક્ષના ઉપાય બતાવું છું. અને મોક્ષના ઉપાય બતાવવા માંડની શરૂઆત કરે છે ત્યારે 98 ગાથાની અંદરમાં એ સૌથી પહેલી વાત કરે છે. એમાં ત્રણ વસ્તુ આવી, કર્મ ભાવ, મોક્ષ ભાવ અને અજ્ઞાન. આ ત્રણ વાત ઉપર લક્ષ્ય દોરે છે શિષ્યનું. આપણે બધા શિષ્યની ભૂમિકામાં છીએ અત્યારે. જ્યારે આ વિચારીએ છીએ ત્યારે આપણે બરાબર ભાવ રાખવો કે આપણે શિષ્યની ભૂમિકામાં છીએ અને પ્રભુ અહીં બિરાજે છે. આપણી પાસે એ પ્રત્યક્ષ છે. આપણે જે સમાધાન શિષ્યને જોઈતું તો એ આપણને પણ જોઈએ છે. એવા ભાવ સાથે આપણે સમાધાન સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા પહેલી 98મા કહે છે કર્મભાવ, મોક્ષ ભાવ અને અજ્ઞાન, આ ત્રણની વાત કરે છે. કર્મભાવ, આમ તો ભાવ આત્મા ભાવ સ્વરૂપ છે, શાસ્ત્રોએ કહ્યું છે આત્મા ભાવ સ્વરૂપ છે. તો ભાવની મુખ્યતા છે, ભાવ સ્વરૂપ કહ્યું એટલે ભાવની ઘણી મુખ્યતા છે. ક્રિયા પ્રધાન નથી કહ્યો, આત્માને ભાવ પ્રધાન કહ્યો છે. ક્રિયા ગૌણ તક છે, ક્રિયા નથી એમ નહીં પણ ગૌણ છે, નિષેધ પણ નથી, પણ ભાવની મુખ્યતા છે. જેવા ભાવ, ભાવે ભાવના ભાવ્યે, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, તો ભાવે કેવળ જ્ઞાન. બોલો કેટલી ભાવની મહત્તા બતાવી. તો ભાવ ઉપર વાત છે એમાં કે કર્મભાવ અને બંને પરસ્પર વિરોધી. કર્મભાવથી આ જીવમાં આપણે આ સંસાર ભોગવીએ છીએ, સંસાર ઊભો પણ કરીએ છીએ, સંસાર ભોગવીએ પણ છીએ અને નવા કર્મ બાંધીએ પણ છીએ. આ ત્રણેય કામ આમાં થાય છે. શેમાં? કર્મભાવમાં. આ કર્મભાવમાં આ જીવ રહે છે, હું આ કરું, હું આ કરું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાન છે. છકટનો ભાર જેમ શ્વાન તાણે, ત્યાં ભક્ત નરસિંહ પણ એ જ વાત કરે છે. આ બધા ભાવો છે. પછી એક માનનો ભાવ છે, ક્યાંય ક્લેશનો ભાવ છે, ક્યાંય કસાય માયાનો ભાવ છે, ક્યાંક લોભનો ભાવ છે, ઘણા ઘણા પ્રકારે અહંકારનો ભાવ છે. એમ અશુભાવ હોય, સ્વભાવ હોય, વ્રત કરું, જપ કરું, તપસ્યા કરું, મુનિ દીક્ષા લઉં, યાત્રા કરું, એ ભાવ છે. અને એ કર્મ ભાવ છે એનું પણ અજ્ઞાન છે. અહીંયા એક એવું છે, ભાવનું કાથી ભાવ ઉત્પન્ન, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. આ કર્મની ત્રણ મુખ્ય વાત કરીએ, એ કર્મ બંધાવવાનું કારણ તો કે રાગ દ્વેષ અને અજ્ઞાન. એમાં પાછું સમજવા જેવું છે, રાગ જે છે એને કારણે દ્વેષ ઉત્પન્ન થાય છે, રાગ ન હોય તો દ્વેષ ન થાય. અને એ રાગ અને દ્વેષ બંને કારણ પાછું અજ્ઞાનમાં પડ્યું છે. અજ્ઞાન ન હોય તો જીવ રાગદ્વેષ પણ ન કરે. જ્ઞાની ભગવાન તો રાગદ્વેષ કરતા નથી, પર છે. કેવડી ભગવાન તો હોય, તીર્થંકર ભગવાન તો હોય, એમને પણ હજી દેહનો સંબંધ છે, સંસારમાં છે, સંસારથી બહાર નથી થયા, અને છતાં કર્મબંધ કરતા નથી. કેમ? એ પણ સંસારમાં દેહધારી, આપણે પણ સંસારમાં અને દેહધારી, એ કર્મ ન બાંધે ને આપણે બાંધીએ, એવું તો ક્યુ કારણ? તો એ જ કારણ છે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. કેવળ જ્ઞાન તે નિરાવરણ જ્ઞાન છે, સર્વજ્ઞ છે, પ્રત્યક્ષ છે, જેમ છે તેમ છે, એ અવસ્થામાં સ્થિત થયા છે, અજ્ઞાનની નિવૃત્તિ થઈ ચૂકી છે. માટે ગમે તે કર્મ ક્રિયા કંઈ પણ બહારમાં દેખતા જોવામાં આવે કે બહારની અંદરમાં તો આખા સમોસરણને આટલા લોકોની અંદરમાં પરસેદામાં પ્રભુ બિરાજે છે, બોધ આપે છે, અને એટલા બધાની અંદરમાં કોઈ પોતાના ગણધરો છે, સાધુઓ છે, કેવળીઓ છે, દેવો છે, તિર્યંજના જીવો છે, મનુષ્યના જીવો છે, કેટકેટલા પ્રકારના જીવો છે, પણ ભગવાનને એક જીવ ઉપર જીવભાવ સિવાય બીજો કોઈ ભાવ વેદાતો નથી. બધાને જીવ આત્મા તરીકે જાણે છે. આ રાજા છે, આ દેવ છે, આ તિર્યન છે, એવો કોઈ ભાવ અંદરમાં વેદાતો નથી. આ ભાવમાં એ છે, છે તો ભાવ, પણ એ ક્યાં છે? સ્વભાવમાં છે, પોતાના ભાવમાં છે, જેથી કરીને એને કર્મબંધ થતો નથી. અને આપણને આ સંસારની અંદરમાં કંઈક સારું નરસું, જરાક આશ્ચર્યજનક કંઈક ઘટના જોવામાં મળે તો આપણને એના ભાવ થાય છે, કલુષિત થાય, શુભ પણ થાય, અશુભ પણ થાય. પણ શુભ કે અશુભ બંને છે તો કર્મબંધના કારણો જ, એટલે પરિણામ તો એ જ આવે છે, સંસારની વૃદ્ધિ અને પરિભ્રમણ. આ સિવાય તો કંઈ બીજું પ્રાપ્ત થતું નથી. એ વાત સમજાવવા માટે કહે છે આ ગાથાની અંદરમાં કે કર્મભાવ છે એ અજ્ઞાનને કારણે છે, અને મોક્ષભાવ, મોક્ષભાવ કહેતા સ્વભાવ, મોક્ષભાવ નિજ વાસ, નિજ એટલે પોતાનો, પોતાનામાં વસે અને એમાંથી બહાર ક્યાંય ઉપયોગ ન જાય, આ મોક્ષભાવ. આત્મભાવ પણ કહી શકાય એને, મોક્ષભાવ કહો, આત્મભાવ કહો, સ્વભાવ કહો, શુદ્ધ પરક પરિશુદ્ધ એવો ભાવ કહો, નામ જુદા જુદા આચાર્યો આપ્યા હોય પણ હેતુ એક છે, કે પોતાના ભાવમાં રહે છે, અન્ય ભાવમાં ક્યાંય ઉપયોગ જાણતો નથી. ગમે તેવા નિમિત્ત આવે, ઉપસર્ગ હોય, પરિષદ હોય, કે ઇન્દ્રો જેવા દેવો આવી અને પૂજા અર્ચના કરતા હોય, ચામર ઢાળતા હોય, ક્યાંય લક્ષ નથી, તેને મન ઇન્દ્રનો મહિમા નથી, અને સંગમને પ્રત્યે કોઈ દ્વેષ બુદ્ધિ નથી. આવા ભાવની અંદરમાં જે પુરુષ છે એ સ્વભાવમાં છે, એ મોક્ષભાવમાં છે. એ મોક્ષભાગ સમજવો પડશે. અહીંયા એ વાત કરવી છે કે કર્મભાવ એ જ્ઞાનનું કારણ છે, અને મોક્ષભાવ તે પોતાના સ્વરૂપમાં વસીને જે ભાવમાં છે એ મોક્ષભાવ. પોતાના સ્વરૂપમાં રહીને જે ભાવમાં છે, એટલે સ્વરૂપની બહાર બિલકુલ નહીં, એ મોક્ષભાવ છે. આ મોક્ષનું કારણ કહ્યું. અંધકાર જ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. અજ્ઞાનનું સ્વરૂપ કેવું? હવે આમ કે અજ્ઞાન કેવો? હવે એને કોઈ અરૂપી પદાર્થ છે પણ એને કેમ તમે બતાવો કે અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન નાનું હોય કે મોટું હોય, અજ્ઞાન ઊંચું હોય કે નીચું હોય, અજ્ઞાન જાડું હોય કે પાતળું હોય, અજ્ઞાન રૂપાળું હોય કે કાળું હોય, અજ્ઞાન કેવું કેમ બતાવું? એટલે હવે કોઈ ઉપમા ન મળે ત્યારે છેવટે એમ કહ્યું કે અંધકારની ખબર છે. તો અંધકાર અને પ્રકાશ વચ્ચેનો જે ભેદ તને પકડાય છે, કે પ્રકાશમાં તને આખું જગત દેખાય છે અને અંધકારમાં તને કંઈ દેખાતું નથી, આટલું તો તને ખબર છે. તો કે હા બરાબર છે. તો એ જ રીતે અમારે એ કહેવું છે, અજ્ઞાન હોય એ અંધકાર જેવો છે, અજ્ઞાનમાં આત્માને પોતાનો સ્વરૂપ દેખાતું નથી, અને જ્ઞાન થાય તો સ્વરૂપની અંદરમાં રમણતા કરવા માટે થઈને બધા સાધનો ઉપલબ્ધ છે. આ વાત કરવી છે. એટલે કહી ઉપમા આપી, અંધકાર જ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. જ્ઞાનનો પ્રકાશ થાય, અંધકાર ચાલ્યું જાય, પોતાના સ્વરૂપનું ભાન થાય, પેલું જ્ઞાન એને સમ્યક જ્ઞાનથી પ્રગટે છે, ત્યાંથી ચોથા ગુણ સ્થાને સ્ત્રોતર વધતા જાય છે અને કેવળ જ્ઞાન સુધીને પહોંચે છે, ત્યાં જ્ઞાનની પરાકાષ્ઠા છે. પછી ત્યાંથી કે હવે એને કંઈ જાણવા જોવા જેવું કંઈ શેષ રહ્યું નહીં, એ કેવળ જ્ઞાનની ભૂમિકા પહોંચે છે. પણ એ વાત એ રીતે અહીંયા જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો પણ ભેદ સમજાયો છે. અજ્ઞાન પણ જ્ઞાનનો જ એક પ્રકાર છે, અજ્ઞાન કોઈ જ્ઞાનનો અભાવ નથી, જ્ઞાનનો એક પ્રકાર છે. વિપરીત જ્ઞાન, વિપરીત એટલે સંસાર પ્રત્યેય જ્ઞાન, જેમાં કર્મબંધ થાય જ, જેની અંદરમાં પરિભ્રમણ પરિણામ રૂપે આવે આવે ને આવે જ, આ વિભાવ વિપરીત ભાવ અજ્ઞાન શબ્દ પ્રયોગ. એ વાત અહીંયા જે કરવી છે ટૂંકમાં આપણે આ વાત લીધી. હવે એની અંદરમાં મહારાજ સાહેબે જે કેટલીક વાત આપણને સમજાવવા માટે કરી છે એમાં ત્રીજા પારામાં જે વાત કરી, પહેલાં તો એક 98મી ગાથાનું મહત્ત્વ બતાવ્યું. 98મી એક જ ગાથામાં જ્ઞાની પુરુષે સંપૂર્ણ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. આ ગાથામાં મોક્ષનો સંપૂર્ણ માર્ગ બતાવી દીધો છે અને પછીની 99 થી 118 ગાથા સુધી આ ગાથાનો વિસ્તાર છે. મૂળ જીવતું હશે તો ડાળીઓ અને પત્તાઓ આવશે, ફૂલ ખીલશે, ફળ આવશે, અને મૂળ નહીં હોય તો કંઈ નહીં થાય. 98મી ગાથા મોક્ષ માર્ગનું મૂળ છે અને આ મૂળને સાધક યથાર્થપણે સમજે. અહીં બે શબ્દો સ્પષ્ટપણે સમજવા જરૂરી છે, કર્મભાવ અને મોક્ષભાવ. છે ભાજીવનો ભાવ કરનારો એક છે અને ભાવની અહીંયા મુખ્યતામાં બે બતાવ્યા. જ્ઞાનયુક્ત દશામાં ભાવ થાય છે તો મોક્ષભાવ છે, અજ્ઞાનયુક્ત દશામાં જે ભાવ થાય છે એ કર્મભાવ છે. એ વાત બતાવી છે. કર્મભાવની જે ધારા આવે તે સંસારની ધારા, મોક્ષભાવમાંથી ધારા આવે તે નિર્વાણની ધારા. આખો સંસાર ઊભો છે તે કર્મભાવની ધારામાંથી થાય છે, આખી કર્મભાવ. જો ચેતન કરતું નથી, નથી થતું તો કર્મ. એક, હોય ને ચેતન પ્રેરણા કોણ રહે તો કર્મ. બે, ચેતન જો નિજ ભાવમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાવમાં કરતા કર્મ પ્રભાવ. ઘણી ઘણી રીતે આપણને જે ત્રીજું પદ બતાવ્યું છે એની અંદરમાં આ વસ્તુ લીધી છે. આત્મસિદ્ધિમાં આપણે બધું આગળ એવું ચાલ્યું ગયું, જોઈ લીધું છે. આવો જે કર્મ ભાવ એ પણ બળવાન છે અને એને કારણે તો આ સંસાર અનાદિથી ભોગવીએ છીએ, અત્યાર સુધી ભોગવીએ છીએ. એનું કારણ છે કે એનું બળ છે, એ કર્મભાવનું બળ ઘણું મોટું છે. એને તોડવાનું જે કામ કરે છે તે મોક્ષભાવ કરે છે. મોક્ષભાવમાં જીવ જાય તો કર્મભાવના તાકાત નથી કે સામે ઊભો રહી શકે, ગમે તેટલું બળવાન છે તો પણ. અને આ તીર્થંકરો એ કેવડી ભગવંતોએ આ વસ્તુ કરી અને આપણને પ્રમાણ આપ્યું છે. અમે પણ આ રીતે કર્મભાવના ભૂકા કાઢ્યા છે, તોડી નાખ્યા છે, એટલે તેને અરિહંત કીધા. કર્મ છે એ શત્રુ સમાન છે જીવને માટે, કારણ કે એ કર્મના બંધન, શુભ કે અશુભ, જેને કારણે એનો પરિભ્રમણ રહે છે, એટલે એ પ્રકારે એને શત્રુ કહ્યો. એટલે એને છિન્ન ભિન્ન કરી નાખો. કોણે કર્યો? પોતાના મોક્ષ ભાવે, પોતાના મોક્ષ ભાવથી થયું, પોતાના સ્વભાવથી થયું. પોતાના સ્વભાવથી થાય છે એ જ મોક્ષ ભાવ. તો એ પ્રકારે અહીંયા બે ધારાની પણ વાત કરી અને એની અંદરમાં એ કહ્યું કે મોક્ષ ભાવની જે ધારા આવે એ નિર્વાણની ધારા છે. મોક્ષ ભાવ અંદરમાં ઉપયોગ ક્યાંય બહાર જતો નથી, જાય છે તો પણ સાક્ષી ભાવે અથવા તો જ્ઞાતા દ્રષ્ટા ભાવે. ઉપયોગ બહાર હોય, કારણ કે મન વચન કાયના યોગ હોય તો ઉપયોગ બહાર જવાનો છે, ભલે કેવડી હોય તીર્થંકર હોય, પણ એ બહાર ઉપયોગ જાય છે ત્યાં એટલા બધા સાવધાન છે. અંદરની ધારા અકબંધ રહે અને બહારની અંદરમાં જે ઉપયોગ જાય એની અંદરમાં કોઈ પણ પ્રકારે રાગ કે દ્વેષ નહીં હોતા, માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. જાણે છે, જોવે છે, આ પથ્થર છે એની ખબર છે, પથ્થર સારો છે, ખરાબ છે, ગમે છે, નથી ગમતા ભાવ નથી. આટલો ફરક, પથ્થર છે છે, જાણે છે, જાણપણું છે, આત્માનો સ્વભાવ છે, જાણ્યું. પણ સારો છે, ખરાબ છે, ઈષ્ટ અનિષ્ટ, રતિ અરતિ, મારું તમારું કોઈ ભાવ નથી, પથ્થર છે. એમ પ્રત્યેક જીવાત્માની અંદરમાં એ જીવને જોવે છે. આ હર્ષદભાઈ છે, આ મનુભાઈ છે, એવો ભાવ નથી ત્યાં. આ તીર્થંકર કેવડીની દશા છે, સમજીએ. આ સ્વભાવ છે, મોક્ષ ભાવ છે, મુક્ત ભાવ છે. ત્રીજો એક વિશેષ શબ્દ છે મુક્ત ભાવ, બહુ અગત્યનો મુક્ત ભાવ. બધા કોઈ પણ પ્રકારના પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, કેવળ તાત્વિક દ્રષ્ટિ છે, તત્વ ઉપર આ મુક્ત ભાવની અવસ્થા છે. એક 3 ઇંચના જીવને જોવે તો પણ એમને પ્રેમ, અને ઇન્દ્રને જોવે તો પણ એના પ્રત્યે પ્રેમ. પ્રેમ હો રાગ નહીં, સમજીએ. પ્રેમ અને રાગમાં મોટો તફાવત છે. પ્રેમ એ આત્મિક અનુસંધાન છે, જ્યાં કરુણાનો ભાવ છે, અનુકંપાનો ભાવ છે. મારા જેવો એ થાય એવી અંદરમાં લગ્ની લાગી છે. કોઈ પણ જીવાત્મા મારા જેવો થાય, ઓ વિચાર કરો. જ્ઞાન મહાપુરુષોની દશા જુઓ, એમાંથી આપણને તો એ પ્રેરણા મળે. પછી આપણને એક પહેલાંથી પણ બતાવ્યું છે ભાવ બાબતમાં સમજાવવા માટે એક દ્રષ્ટાંતથી, કે માના હૃદયમાં વાત્સલ્ય ભાવ છે. એક બેન એવા કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, જેને કહે ને સાયકોલોજીનો અભ્યાસ કર્યો, PhD પાસ, બાળક વિશે પૂરો અભ્યાસ, પણ માં નથી. અને બીજી બેન છે તે માં છે, પ્રેક્ટિકલ છે, અભણ છે. હો પેલી બેન થિયોરિટિકલ છે, અને બાળકને કેમ ઉછેરવું, કેમ છાનું રાખવું, બધું થશે. વાત્સલ્ય કેમ આવે? બહુ સરસ મારા સાહેબ એ દ્રષ્ટાંત, બહુ સરસ. માં બહેના વિના માં વાત્સલ્યનો અનુભવ ના આવે. વાત્સલ્ય માટે માં બનવું ફરજિયાત છે. એમ મુક્તિ જેને જોતી હોય એને મોક્ષ ભાવ સ્વભાવની અંદરમાં ઠરવું અનિવાર્ય છે. જ્યાં સુધી એ અનુભૂતિ ન થાય ત્યાં સુધી એ સંસારના પરિભ્રમણની બહાર નહીં નીકળી શકે. એ વાત છે. જે ભાવથી મોક્ષ થાય તે ભાવને ભાવ, અને ભાવની સાધના તે તેની ક્રિયા. જો હવે ક્રિયાને પણ સાથે લીધી, કર્મને જે વાત કરવી છે ને એટલે ક્રિયાને પણ હવે સાથે લીધી. જે ભાવથી મોક્ષ થાય એ મોક્ષનો ભાવ, અને જે ભાવની સાધના તે જેની ક્રિયા, બંને ભાવ સમજી લેવા અનિવાર્ય છે. એક કર્મભાવ અને બીજો મોક્ષભાવ. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન. શાસ્ત્રો એમ કહે છે કે સંસારનું મૂળ અજ્ઞાન છે. આ સંસાર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે, માટે મહાપુરુષોએ કહ્યું છે અજ્ઞાનમ ખલુ કષ્ટમ. સંસાર કષ્ટમય છે, ક્લેશમય છે, એટલે એને એ બધાનું કારણ એક જીવનું અજ્ઞાન છે. જીવના અજ્ઞાનને કારણે સ્વાભાવિક આપણા વ્યવહારની દ્રષ્ટાંતથી પણ આપ જોઈએ કે બે દવાની બોટલ એક સરખી હોય, બાજુમાં પડી હોય, અને આ જો જીવને ખ્યાલ ના આવે કે એક તો ઝેરી દવા છે, માલિશ કરવાની છે, અને બીજી પીવાની છે, પણ સરખી બોટલમાં કારણે માલિશની દવા પીવાઈ ગઈ તો શું થાય? મુશ્કેલી પડે, તકલીફ પડે, શરીરમાં અનેક પીડા ઊભી થાય. એવું જ અહીંયા છે. બહારથી દેખાય સરખું, આ પણ ધર્મ ને પેલો પણ ધર્મ, ઉપરથી સરખા લાગે, પણ જ્યાં સુધી ઊંડાણમાં જઈ અને ખેડાણ ન કર્યું હોય ત્યાં સુધી એના તાત્વિક સ્વરૂપને જાણે નહીં, અને બાહ્ય સ્વરૂપથી મતિ કલ્પના એ શ્વસન દે. જો કોઈ પણ અજ્ઞાનીનો ધર્મ, અસદગુરુનો માર્ગ આ પકડાઈ ગયો, ધર્મના શાસ્ત્રો તો એ અજ્ઞાની જે વાંચે ને એ જ જ્ઞાની વાંચે, શાસ્ત્રોમાં ભેર ન હોય. જે અજ્ઞાની અસદગુરુ જે શાસ્ત્રો વાંચે ને એ જ શાસ્ત્રો જ્ઞાની વાંચતા હોય, એ પણ આમાંથી સમજાય ને પેલો પણ આમાંથી સમજાવે, પણ બંનેની અંદરની ભાવની પરિણતિ ભિન્ન છે. જેમ ઉપર કહ્યું ને માં અને પાલકમાં નર્સ, એના જેવું અહીંયા વાત્સલ્ય છે જ્ઞાનીનો. જ્ઞાનીને પ્રત્યેક જીવ પોતાના જેવો થાય એવો ભાવ છે, અને અજ્ઞાની અસદગુરુ જે છે, વિદ્વાન પંડિત છે, એને એવો ભાવ નથી. એટલે એનું પરિણામ કેવી રીતે આવે? બંનેના પરિણામ બંને હોય. આવા દ્રષ્ટાંતથી મારા સાહેબે સરસ વાત કરીને આ મૂકી દીધું. આ દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે. અને આપણે વ્યવહારની અંદરમાં આવું જોઈએ છીએ, ભાવ વિનાનું બધું. એવું ભાવ વિનાનું શી મજા? આપણે કહીએ કે કોઈ હોટલમાં જઈએ, 5-સ્ટાર હોટલ હોય, બહુ સારું જમવાનું હોય, બહુ સારું જમવાનું હોય, અને જમીને આવ્યા પછી રાતના કહે કે પેટમાં જરા ગડબડ છે. અરે તું 5-સ્ટાર હોટલમાં જમી આવ્યો, સારામાં સારું જમી આવ્યો, અને તું કાં ગડબડની વાત કરે? તો કે ગડબડ છે, કંઈક ગેસની ગોળી કે ફાંકી કે કાંઈક હોય તો આપો, ઈનો આપો, કંઈક લઈ લો, નહીં તો આ ગડબડ રાતના સુવા નહીં દે, ચેન નથી પડતું. અને એ ઘેરે આરામથી શાંતિથી જમે છે, એના કરતાં પણ કદાચ નિમ્ન કોટીનું જમવાનું ભોજન હશે, ખીચડીને રોટલો જ હશે, વાં 5-સ્ટારના પીઝા નહીં હોય, અને તો પણ એ શાંતિથી સૂઈ શકે છે, ચેન છે. શું ફરક પડ્યો? બધું અનાજમાંથી જ બનાવ્યું છે. ફાઇવ સ્ટારવાળાએ અન્નમાંથી બનાવ્યું, અનાજમાંથી બનાવ્યું છે, નાની અનાજમાંથી બનાવ્યું છે. પણ ઘરની અંદરમાં જે ભાવથી જેણે રસોઈ બનાવી છે, એણે ભાવથી બનાવી છે, એ ભાવનું પરિણમન આપણામાં આવે છે. અને ફાઇવ સ્ટારવાળાને ભાવ નથી, એ પરિણમનથી આપણે વંચિત છીએ. આ મુશ્કેલી છે, સમજવું પડે. ભાવની બહુ મહત્તા છે, જ્ઞાનીઓએ ખૂબ કહીધી છે. એટલે જો સમજાય તો કામ થઈ જાય, અને ન સમજાય તો હજી આપણે પરિભ્રમણ ગોથા ખાવાના છે. એમ ખાઈશું, બીજું શું કરશું? બીજી તો વાત એક, એમણે બ્રાહ્મણની અને પંડિતોની જે વાત કરી છે એમાં મુનિરાજનું દ્રષ્ટાંત આપીને, એમ કે સાચો માર્ગ ઉપર જ્ઞાનીઓની અંદરમાં જે સત્પુરુષ છે એને કોઈ પણ જીવને સાચા માર્ગે લઈ જવા એની એક અનુકંપા હોય છે. અહીંયા બ્રાહ્મણો યજ્ઞ કરે છે તો મુનિને પણ અનુકંપા થાય છે અને એને સાચા માર્ગે લઈ જાય છે. અને એ કાળના કોઈ એવા સરળ જીવો કે તરત જ એની પાછળ ચાલી પણ નીકળે છે, એક દ્રષ્ટાંત કથાથી. એટલે અહીંયા પણ કહેવામાં સારભૂત એ છે કે જો જીવને કોઈ આવા જ્ઞાની પુરુષ સત્પુરુષ મળી જાય અને એની પાસેથી જો સત્ય મળી જાય તો એની પાછળ ચાલતા પછી અચકાવવું નહીં, શંકા કુશંકામાં જવું નહીં. માત્ર એટલી ખરેખરી ખાતરી થવી જોઈએ કે આ સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે. પછી એની પાછળ ચાલવામાં કોઈ શંકા કર્યા વિના નિશંક થઈને ચાલ્યું જવું કલ્યાણ છે. એ વાત કેવી છે? આગળનો પારા લઈ જાઓ. નિજ ઘર મેં પ્રભુતા તારી.
નિજ ઘર મેં પ્રભુતા તારી, પ્રસંગ નીચ કહાવો, પ્રત્યેક શ્રીત લખીતું મેસી, ગ્રહીએ આપ સુહાવો. પ્રસંગમાં આપ સ્વરૂપ સુખ સ્વરૂપ છો, પણ પ્રસંગ એટલે કર્મનો ભાવ જે સ્વરૂપના પેલા કરતા આક્રેશ પેદા કરે છે, મોક્ષમાં બતાવે છે કે એ કેટલો બધો નીચ છે. પ્રત્યેક રીત લખી છે. આવી જ્ઞાની પુરુષોએ આપણને રીત સમજાવી છે, કહીએ આપ. આપ આ જ્ઞાનપૂર્વક તમે મોહ અને છોભ રહીત આત્માના શુદ્ધ પરિણામ તેનું નામ ચારિત્ર. ઉપાધ્યાયજી યદોવિષ્ણુજી મહારાજે કહ્યું છે કે જ્ઞાન દશા જે આ કરી તે ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. ચારિત્ર તે જ્ઞાન, જ્ઞાન દશા ખરી પણ તીવ્ર જ્ઞાન દશા, પરાકાષ્ઠાની જ્ઞાન દશા એ જ ચારિત્ર. ઘૂંટાતું જ્ઞાન પરમ અવસ્થા અથવા આખરી અવસ્થાએ પહોંચ્યું એવી આખરી અવસ્થા તેનું નામ ચારિત્ર. જેમ દૂધ ઘૂંટાતું જાય ને બાસુંદી બને, મહેંદી ઘૂંટાતી શરીર પહોંચડી શરીરને સુપસ્વીપ કરે, તેમ જ્ઞાન ઘૂંટાતું ચારિત્ર બને. ચારિત્ર અને જ્ઞાન જુદા નથી. જાણવું અને જીવવું બને જુદા નથી. જે જાણે છે તે જીવે છે અને જે જીવે છે તે જાણે છે. બે વચ્ચે અંતર હોઈ શકે નહીં એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે.
આપણી પાસે કર્મનો જથ્થો ઘણો છે, એ કર્મો સાથે લઈને ફરીએ છીએ. પ્રત્યેક સમયે નવીન કર્મ બંધ થાય છે. કર્મ બંધ કર્યા પછી આપણા તરફથી કોઈ ઇફેક્ટ આપવામાં ન આવે, કોઈ પુરુષાર્થ કરવામાં ન આવે તો યોગ્ય કાળે કર્મો ઉદયમાં આવ્યા વગર રહેશે નહીં. અહીં શબ્દ છે કર્મભાવ. આ શબ્દને છૂટો પાડીએ, કર્મ પ્લસ ભાવ એટલે કર્મભાવ. કર્મનો જડ તત્વમાં સમાવેશ થાય છે અને ભાવનો ચેતન તત્વમાં સમાવેશ થાય છે. ભાવ એ ચેતનની પ્રક્રિયા અને કર્મ એ જડની પ્રક્રિયા છે. પરંતુ એ કર્મ ઉદયમાં આવે છે. ઉદય એટલે ફળ સન્મુખ થવું. જે કર્મ બાંધ્યા છે એ કર્મ એના કાળે એના સ્વકાળે યોગ્ય કાળે ફળ આપવા સન્મુખ થાય છે ત્યારે અંદર હલચલ મચી જાય છે, તેને કહેવાય છે કર્મનો ઉદય. કર્મના ઉદય વખતે આત્મામાં જે ભાવ થયા તેને કહેવાય છે કર્મભાવ. આત્મામાં ભાવ એમને એમ નહીં થાય, કારણ કે આત્માનો સ્વભાવ નથી, પણ કર્મના નિમિત્તે આત્મામાં ભાવ થાય છે. આ વાતને ફરી સમજીએ, ભાવ એ આત્મામાં થતી ઘટના છે અને કર્મ એ પૂતગલમાં થતી ઘટના છે. જે કર્મનો બંધ થયો છે તે કર્મ સ્વકાળે ઉદયમાં આવે છે, ઉદયમાં આવે એટલે પોતાનું કાર્ય કરે છે, તેથી આત્મા પર તેની ઇફેક્ટ એટલે અસર થાય છે. જેમ કે સ્વિચ ઓન કરી એટલે પંખો ચાલુ, તમે તો એક જ કામ કર્યું, સ્વિચ ઓન કરી વીજળીને પંખામાં દાખલ થવાનો રસ્તો કરી આપ્યો, એ સ્વિચ ઓન નહીં થાય તો પંખો ચાલુ નહીં થાય. તમારું કામ સ્વિચ ઓન કરવાનું છે, બીજું કામ પંખો ચાલુ થાય તે છે. કર્મનો ઉદય થાય છે અને કર્મના ઉદય વખતે આત્મામાં જે ઇફેક્ટ થાય અથવા આત્મામાં જે કંઈ બને, જે પ્રક્રિયા થાય તેને કહેવાય છે ભાવ. આ ભાવ બીજું કામ કરે છે, તે નવા કર્મોની રચના કરે છે. દુકાન ચાલો, રોકાણ કર્યું, આવક થઈ અને બહુ મહત્વની વાત એ થઈ કે આ ધંધામાં ક્યારેય ખોટ આવતી જ નથી. કર્મોનો બંધ સતત થયા જ કરે છે. કર્મનો ઉદય જ્યારે થાય ત્યારે કર્મના ઉદયકાળમાં આત્મામાં જે કંઈ પણ પ્રક્રિયા થાય તેને કહેવાય છે ભાવ. એ ક્યારે થાય અને કેમ થાય, કર્મના ઉદયમાં એ પોતે એકતા સાધે છે એટલે કર્મના ઉદયમાં જોડાય છે. કર્મના ઉદયમાં જોડાતા આત્મામાં જે કંપન થાય છે તેને કહેવાય છે આત્માનો ભાવ. એ આત્માના ભાવને કહેવાય છે કર્મભાવ. એ જે કર્મભાવ તેને કહેવાય છે અજ્ઞાન. એને અજ્ઞાન કહો કે મિથ્યાત્વ કહો, કંઈ ફેર નથી. આ થઈ સંસારને ચાલુ રાખવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં આપણે ચાલુ રહીશું ત્યાં સુધી સંસાર આનંદપૂર્વક ચાલુ રહેશે, તેનો અંત નહીં આવે. ગમે તેટલી વાત કરશો કે બળ્યો આ સંસાર, નથી જોઈતો આ સંસાર, પણ બળાપો કાઢવાથી સંસાર ઓછો થતો નથી. સંસાર ઓછો થતો નથી કેમ કે કારણ અંદર પડ્યું છે.
કર્મ એ જડની પ્રક્રિયા છે, ભાવ એ આત્માની પ્રક્રિયા છે. આ બંનેના સહયોગથી જે ઘટના ઘટે છે તેને કહેવાય છે અજ્ઞાન. એ અજ્ઞાનનો સંસારનો મૂળ છે. સંસાર જોઈતો ન હોય તો અજ્ઞાન ન જોઈએ, અને અજ્ઞાન નહીં હોય તો સંસાર ઊભો નહીં થાય. પરંતુ એવી કોઈ પણ ક્ષણ નહીં હોય કે કર્મનો ઉદય નહીં હોય, કારણ આપણે એની વ્યવસ્થા કરી છે. નિરાતે કર્મનો ઉદય થયા કરે તેવી સરસ વ્યવસ્થા કરી છે. સતત કર્મનો ઉદય અંદર થયા કરે છે અને આપણે ગાફેલ પણ રહીએ છીએ. ગાફેલ રહેવાના કારણે એકતા સાધીએ છીએ. એકતા કરવાના પરિણામે આત્મામાં જે કંપન થાય છે, જે સ્પંદન થાય છે તેને કહેવાય છે ભાવ. ભાવના અસંખ્ય પ્રકાર છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રમાદ, ભય, આવા કંપનો આત્મામાં થાય છે. આત્મામાં થતા આ સમગ્ર કંપનને શાસ્ત્રો અજ્ઞાન ભાવ કહે છે. સમજી લેજો કે આ અજ્ઞાન તે જ કર્મભાવ, અને કર્મભાવ એ જ અજ્ઞાન
અને એ જ કર્મભાવ છે, એ જ સંસારનો મૂળ છે. આનો ઉપાય શું? કોઈ રસ્તો છે? તેનો રસ્તો મોક્ષભાવ છે. પરંતુ મોક્ષભાવ એટલે શું? બહુ ટૂંકમાં વ્યાખ્યા આપી, અદ્ભુત શબ્દો કહ્યો, નિજવાસ. નિજ એટલે પોતામાં, પોતાના ઘરમાં, પોતાના સ્વરૂપમાં, અને વાસ એટલે વસુ. આત્માનો મૂળ સ્વરૂપ શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપ છે. સર્વ પરદ્રવ્યથી ભિન્ન છે એમ નિશ્ચય નહીંથી શ્રદ્ધાપૂર્વક જાણીને ઉદયમાં આવતા કર્મો ને તે કર્મ નિમિત્તે ઊભા થતા સંયોગો એ બધાથી પૂર્ણપણે તે ભિન્ન છે તેવો પ્રત્યેક ક્ષણે અનુભવ કરવો, તેને કહેવાય છે શુદ્ધ આત્મભાવ. સમજાયું શું કરવું? તે લોકો પૂછે છે કે અમારે શું કરવું, અને અમે સમજાવીએ ત્યારે કહે છે કે આ તો નહીં બને, આ જ કરવું પડશે અને આ પ્રક્રિયામાં જ જવું પડશે. ઉદયમાં આવતા કર્મો અને કર્મ નિમિત્તે ઊભા થતા સંયોગો સાથે આત્માનું જોડાણ થવાનું. એ જોડાણ થાય તો કર્મભાવ અને જોડાણ ન કરતા એ જોડાણ તોડીને આત્મા તેનાથી સર્વથા ભિન્ન છે એવા અનુભવપૂર્વક પોતાના સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ, તેને કહેવાય છે શુદ્ધ આત્મભાવ. આવો શુદ્ધ આત્મભાવ તે તમારું ઘર છે, ત્યાં સ્થિતિ કરવાની છે. ત્યાં સ્થિતિ કરવી તેને કહેવાય છે જ્ઞાન. કર્મ સાથે એકતા કરવી તેને કહેવાય છે અજ્ઞાન, અને શુદ્ધ સ્વરૂપ સાથે એકતા કરવી તેને કહેવાય છે જ્ઞાન.
કર્મભાવ અને મોક્ષભાવ વિશેષ ચર્ચા અહીંયા બારાશ્રીએ જે કરી છે, એ બંનેને ઓળખવા કેવી રીતે? કારણ કે ભાવ કરનાર એક છે અને બે પ્રકારના ભાવ થયા અહીંયા વર્ણે. ભાવ તો અનેક પ્રકારના, પણ એ બે પ્રકારના મુખ્યતા કરીને એમાં બધા પેટામાં આવી જાય છે. એક કર્મભાવ, એક મોક્ષભાવ. જે કર્મભાવ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો છે તે ભાવ, અને સ્વરૂપમાંથી ઉત્પન્ન થયો છે તે મોક્ષભાવ. તો આ બંને ભાવની અંદરમાં જો પૂરેપૂરો જે ઉપયોગપૂર્વક સમજવાનો પ્રયત્ન કરે તો જ આ વાત પકડાય, નહીં તો આ વાત પકડવી કઠણ છે. કારણ કે સમયે સમયે આ જીવના ભાવ નિમિત્તાધીન હોવાને કારણે ફરતા જ જાય છે. જરા કંઈક મનને ગમે એવું જોવે તો શુભ ભાવમાં જાય, રાગ કરે રાગ ભાવમાં આવે, જરાક મનને અનુકૂળ ન લાગે અશુભ ભાવમાં જાય, દ્વેષ ભાવ કરે. આવું બધું આપણા બધાના જીવનનો રોજબરોજનો સમય સમયનો અનુભવ છે. તો શું કરવાનું છે? કે બંનેમાંથી જે હિતકારી છે, હેય ઉપાદેયનો વિવેક અહીંયા કરવાનો છે, કે મારે શું કરવા જેવું છે ને શું છોડવા જેવું છે. તો છે મોક્ષ ભાવ જે છે એ ઉપાદેયમાં આવશે, અને કર્મભાવ છે એ હેયમાં જશે. માટે કર્મભાવને છોડવા માટે આ જીવે જાગૃત થવું પડે. ઉપયોગ સમયે સમયે નિમિત્તને જોઈ અને જ્યાં ત્યાં જોડાય છે એમાંથી એ ગમે એમ કરીને જો પાછો વળે અને મોક્ષ ભાવમાં આવે તો એનું કામ થાય. બ્રહ્મચારીજીએ ગાથાની અંદરમાં આ ભાવને અનુરૂપ એવી સરસ સંકલના કરી છે. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી, બોલ ભૂલું પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી છદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. બે વાત લઈ લીધી. કર્મબંધનું કારણ જ્યાં ત્યાં પર ભણી દ્રષ્ટિ જાય છે, અને દ્રષ્ટિ ગયા પછી ત્યાં માત્ર જો સાક્ષી ભાવે જતી હોય તો વાંધો ના આવે, પણ એમ નથી થતું, રાગ દ્વેષ થાય છે, આ ભાઈ સારા છે, આ ભાઈ બરાબર નથી, આમણે મારું અહિત કર્યું, આમણે મારું બહુ મોટું કામ કરી દીધું. ઠીક છે, વ્યવહારમાં આ બધું થતું પણ હોય, પણ ભાવથી એની અંદરમાં જો જોડાય અને પરિણામ રૂપે જો રાગદ્વેષના પરિણામ થતા હોય તો એ જીવને હાનિ કરે. રાગદ્વેષથી પર થાય, અને આ બધા પ્રક્રિયા તો જ્ઞાની પુરુષોએ પણ આવી કરવી પડતી હોય, વ્યવહારથી ઓળખાણ આપે. મહાવીરને પણ કહેવું પડે કે આ ગણધર છે, ગૌતમ છે, મારો શિષ્ય છે, પણ અહીંયા મારાપણાનો ભાવ નથી આવતો એમ કહેવાથી, અને આપણે આ મારો પુત્ર છે, આ મારો મિત્ર છે, એમાં ભાવ ભારો ભાર આવી જાય છે. બસ આમાં સાવધાન થાય તો આપણે પણ મહાવીર થઈ શકીએ, મોટી વાત નથી. સાવધાની, એણે જે કર્યું એ ઉપર દ્રષ્ટિ જાય કે આપણે જે ભૂલ કરીએ છીએ એ ભૂલ સુધારી લઈએ તો એના જેવું થવાય, અને ભગવાન તો રાજી છે કે તમે મારા જેવા થાઓ. એ તો નિત્ય નિરંતર સમયે સમયે ભાવના કરે છે કે પ્રત્યેક જીવ મારા જેવો થાય, મુક્ત થાય. તો આ જો પાર પાર બરાબર આ વાત બેસી જાય કે આ સંસાર પરિભ્રમણનું કારણ જે કોઈ અન્યને કારણે નથી, મારા કારણે છે, મારા અજ્ઞાનને કારણે છે, મારા અજ્ઞાનને કારણે સમયે સમયે કોઈને કોઈ પ્રકારે શુભ અથવા અશુભ એવા કર્મના ભાવની અંદરમાં હું ચાલ્યો જાઉં છું, ખેંચાઈ જાઉં છું, એને અનુરૂપ ક્રિયા કરું છું. એટલે ક્રિયા પણ એ જ રીતે થાય છે, અને એ ભાવ અને ક્રિયા બંનેનું સંયોજન થાય છે, અને એમાંથી એક કર્મનું ફળ આવે છે. એક કર્મ ફળ સંચિત કર્મ તરીકે સંગ્રહ થઈ જાય છે, જ્યારે સમય આવશે ત્યારે પાકીને બહાર આવશે. કારણ કે એની પહેલાંના કર્મ છે એ લાઇનમાં પડ્યા છે, એની પહેલાંના અત્યારે હમણાં જે કર્મ બાંધ્યું એ પહેલાંના અનંત જીવ કાળના કર્મો છે એ લાઇનમાં પડ્યા છે. હવે એ બધામાં લાઇનમાં આનો વારો આવશે ત્યારે એ પાછું ઉદયમાં આવશે. ત્યાં સુધી તો હજી બીજા બીજા કર્મો આવતા જશે, તેમ એના નિમિત્તને આધીન થઈ અને આ જીવ શુભ અથવા અશુભ, શુભ અથવા અશુભ, પાછી નવી કર્મબંધની શૃંખલા ચાલુ જ રાખે છે. આનો ક્યારેય અંત આવતો નથી. એટલે ભગવાન કહે છે કે આ બધાની પાછળ તારું અજ્ઞાન છે. જો તું એક વખત આ અજ્ઞાનમાંથી બહાર નીકળ અને સાચું જ્ઞાન જો તને સમજાય અને એ અનુસાર જો તારું પરિવર્તન થાય તો તું આમાંથી મુક્ત થઈ શકે એવો માર્ગ છે. સાચું જ્ઞાન એટલે આત્મજ્ઞાન, સાચું જ્ઞાન એટલે જેમણે કેવળ જ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરી અને જે વચનો કહ્યા તે જ્ઞાન, જેમાંથી આગમોની રચના થઈ, શાસ્ત્રોની રચના થઈ, એના મૂળભૂત જ્ઞાન જે છે તે જ્ઞાન, એના ઉપર જીવનો લક્ષ્ય જાય અને એ પ્રકારે જો એ અનુરૂપ એની અંદરમાં એક પ્રક્રિયા કરે, અંતરંગ પ્રક્રિયામાં જોડાય તો એનું કામ થાય. અને આનું કહેવાય, આનું બીજું નામ છે ચારિત્ર, જે વાત આગળ કરી ને ચારિત્ર આ જ છે. જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાનની અંદરમાં રમણતા કરવી, એ જ્ઞાનને અનુસરવું, એ જ્ઞાન અનુસાર પોતાના ભાવને વાળવા, ઢાળવા. અત્યારે ભાવ કઈ બાજુ? નિમિત્તને તરફ ઢળી જાય છે. ભાવ કરનારો આપણે છીએ, પણ નિમિત્ત તરફ ભાવ ઢળે છે એટલે સંસારનું વૃદ્ધિ થાય છે, અને જે ભાવ મોક્ષ પ્રત્યય છે એના તરફ જો એ ભાવ ઢળે તો મોક્ષનું કારણ બને છે. અને કરવાનું આપણે જ છે. આપણે કર્મભાવ કરીએ અને કોઈક બીજો આવીને આપણા માટે મોક્ષ ભાવ કરી જાય એવું બનવાનું નથી. માર્ગ તો આટલો બધો સ્પષ્ટ કહ્યો છે, ભગવાને કંઈ કહેવામાં બાકી નથી રાખ્યું. માત્ર આપણે સમજણમાં જેટલો અંદરમાં સમજવું. જો પુરુષાર્થ શું છે? ધર્મ પુરુષાર્થ માત્ર ધર્મને સમજવો તે, અને સમજીને આચરવો તે. ધર્મ પુરુષાર્થ એટલે તમે કેટલા ક્રિયાકાંડ કર્યા એ નથી. એ બધી કેડીઓ છે અહીં સુધી પહોંચવા માટેની, ધોરીમાર્ગ આ છે. એ બધી કેળીથી જ્યાં હોય અહીંયા માર્ગ સુધી પહોંચવાનું છે, એનું નિષેધ નથી, પણ સમજીએ ત્યાં રોકાવાનું નથી. નહીં તો કેળી ઉપર બેસી જશું તો ધોરીમાર્ગ ઉપર પહોંચશું નહીં. આ ધોરીમાર્ગને સમજવાનો છે કે શું કરવાનું છે જીવે. એ જ જીવનું ચારિત્ર, એ જ જીવનો મોક્ષનો ઉપાય, કે મોક્ષ માર્ગની અંદરમાં પ્રવર્તું. સંસારનો ઉપાય આ જીવને શીખવવો નથી પડતો, કારણ કે અનાદિના સંસ્કાર છે. એટલે સેજે સેજે સંસાર ભાવમાં તો આ જીવ રોકાયેલો છે, પણ મોક્ષ ભાવમાં જવા માટે થઈ અને જ્ઞાની પુરુષોએ આટલો આટલો પરિશ્રમ લીધો છે, આટલી આટલી દેશનાઓ કરી, આટલી આટલી પરંપરા ઊભી કરી, કૃપાળુદેવે આટલા વચનો કહ્યા, એના ઉપર પાછી મહારાજ સાહેબે આટલી આટલો પરિશ્રમ લઈને આટલા આટલા પ્રવચનો કર્યા મહિનાઓ સુધી. અને આપણને પાસે જેમ આપણે કહીએ ને કે ઇન્સ્ટન્ટ રેડીમેડ એવું આપણી પાસે આવીને ઊભું છે, આમ છતાં પણ આપણે જો જાગીએ નહીં તો પછી આપણું દુર્ભાગ્ય સિવાય શું બીજું કહેવું. દોષ કોઈનો નથી, આપણું દુર્ભાગ્ય કે આપણા હાથમાં હોવા છતાં આપણે અરે આપણે એને સમજવું નથી, સમજીએ તો આચરવું નથી, આચરીએ તો એની અંદરમાં જડતા લાવવી નથી, પુરુષાર્થ ગોપવવો છે, અનેક માનાબાજી કરવી છે, અમારાથી આ થાય નહીં વગેરે વગેરે. એ બધું આપણું દુર્ભાગ્ય છે એમ સમજવું જોઈએ. અહીંયા જે કર્મની વાતની અંદરમાં કહે છે, ઘણો જથ્થો છે આપણી પાસે, કર્મનો જથ્થો ઘણો છે, કર્મો સાથે લઈને ફરીએ છીએ, પ્રત્યેક સમયે પાછું નવું કર્મ બંધ થાય છે. કર્મ બંધ કર્યા પછી આપણા તરફથી કોઈ ઇફેક્ટ આપવામાં ના આવે તો, પુરુષાર્થ કરવામાં ના આવે તો યોગ્ય કાળે કર્મ ઉદયમાં આવ્યા વગર રહેશે નહીં. જ્યાં એક વાત કરવી છે બીજી, ઇફેક્ટની વાત જે કરે છે એમાં શું છે કે કર્મો બાંધાયા ભલે, પણ પછી પછી જો તમે સંવરમાં જાઓ કે નિર્જનમાં જાઓ, હા, તો તમારે એ કર્મથી છુટકારો છે, પણ ન જાઓ અને આશ્રમમાં પડ્યા રહો તો છુટકારો નથી. હવે આપણે જ વિવેક કરવાનો છે, શું કરવું છે, છૂટું થવું છે કે આ જે છે એમાં બહુ મજા આવે છે, બહુ મજા આવતી હોય તો પછી આ કર્યા કરવો, વાંધો નહીં. છૂટું હોય તો જ્ઞાની કે છે પ્રકારે સંવરણ અને નિર્જરાનો આશ્રય લઈ અને એ કર્મ ભલે સત્તામાં પડ્યા પણ એને સત્તામાં અને સત્તામાં જ એને ખતમ કરી નાખશો, જેથી ઉદયમાં આવી અને આપણને પરેશાન નહીં કરે, આપણો કર્મભાવ આગળ નહીં વધે. બંને માર્ગ ખુલ્લા છે અને આપણે સ્વતંત્ર છીએ કરવા માટે, જે કરવું હોય તો સ્વતંત્ર. જ્ઞાની કોઈને રોકતા નથી, જ્ઞાની આંગળી ચીંધી માર્ગ બતાવીને ચાલ્યા જાય છે એને રસ્તે, એ આપણા ભેગા આવતા નથી, આપણો હાથ પકડતા નથી, આપણને મોક્ષના દરવાજા સુધી લઈ જતા નથી, એ બધું આપણે કરવું પડે છે. માત્ર એ કહે છે કે જો આ રસ્તે ચાલ્યો જાય, આખો મોક્ષનો ઉપાય આંગળી બતાવવાનો છે, આંગળી ચીંધીને કહેવા મોક્ષનો ઉપાય અમે તને કહીએ છીએ આ છે, જાવું ન જાવું તારી ઈચ્છા, સ્વતંત્રતા પૂરેપૂરી. આપણી સ્વતંત્રતા ક્યારેય જ્ઞાની છીનવી લેતા નથી, બહુ મોટી વાત છે. ક્યારેય સાચા જ્ઞાની હો, બાકી જો અજ્ઞાનીની વાત હોય તો તમને બરાબર મુશ્કેલ ટાઈટ બાંધી દે, એમાંથી હલી ચલી ન શકો, એ સંપ્રદાય છોડીને ભાગી ન શકો, ત્યાંય પાછા બીજા એના જાસૂસો હોય, આ ક્યાંય બહાર ભાગી તો નથી જતો ને, અમારું આ વાળો બંધ વાળો છોડીને ક્યાંક પડે બધી વાતો. અહીંયા તો જ્ઞાનીની વાત આપણે કરવી છે, સમજવી છે. આપણા હિતની વાત તો જ્ઞાનીને સમજવાય છે, અજ્ઞાની એનું જે કરતા હોય છે આપણે એની સાથે લેવા દેવા નથી. પનારો ન પડે તો ઘણું, જ્ઞાની ન મળે ને એની બહુ ચિંતા નથી, પણ અજ્ઞાનીનો આશ્રય ભૂલે ચૂકે ગ્રહણ થઈ ગયો એની બહુ ચિંતા છે, બહુ મોટું હાનિ કરશે. એ લક્ષ્ય બરાબર પકડા રહેવો જોઈએ. અજ્ઞાનીનો આશ્રય ભૂલે ચૂકે ન આવી જાય એ જોવાનું છે. અહીંયા કર્મભાવની વાત કરી અને પછી કહે છે, ભાવ એ આત્મામાં ઘટતી ઘટના છે, કર્મ એ પૂતગલમાં થતી ઘટના છે. કર્મનો બંધ કર્યો છે તે કર્મ સ્વકાળે ઉદયમાં આવે છે, ઉદયમાં આવે એટલે પોતાનું કાર્ય કરે, તેની આત્મા ઉપર તેની ઇફેક્ટ એટલે અસર થાય. અને પછી દ્રષ્ટાંતથી સમજાયું, સ્વિચ ઓન કરીને પંખો ચાલુ થયો, તો આપણે શું કર્યું, સ્વિચ ઓન કરી, પંખો આપણે નથી ચલાવતા, પંખો એની મેળે ચાલે છે, કારણ કે એને માત્ર જોડાણ આપી દીધું. પંખાની અંદરમાં જે એક રચના છે એ રચનાને ઇલેક્ટ્રિસિટી જે પાવર છે એનું જોડાણ આપી દીધું, એ જોડાણ આપી દીધું એટલે આપોઆપ કામ કરે છે, પછી પંખો ચલાવવા માટે આપણે કાંઈ નથી કરવું પડતું. એમ સમજાવીને દ્રષ્ટાંતથી સમજાવે છે. આ પણ આપણે પણ અંદરની અંદરમાં આ જ વાત કરવાની છે, આપણે આપણી આત્મજાગૃતિ એની સ્વિચ ઓન કરવાની છે, આત્મજાગૃતિની સ્વિચ ઓન કરવાની છે, પછી એની મેળે જ એ મોક્ષ માર્ગે ચાલશે. આ જીવાત્મા મોક્ષ માર્ગે ચાલશે એની મેળે આત્મજાગૃતિ આવશે તો, અને સંસાર પ્રત્યેની સ્વિચ દબાવશું તો એ બાજુ જોશે. બે સ્વિચ છે અહીંયા પંખામાં, ભલે એક હોય અહીંયા બે છે, આત્મજાગૃતિની અને સંસાર પ્રત્યે અને મુક્તિની પ્રત્યે મોક્ષ પ્રત્યે. આપણે કઈ સ્વિચ દબાવીએ છીએ આપણા વિવેક ઉપર આધાર છે. કર્મ એ જળની પ્રક્રિયા છે, ભાવ આત્માની પ્રક્રિયા છે. ભાવ કર્મ નિજ કલ્પના, નિજ એટલે ચેતનની. કર્મ તો જળ છે, જળ ભાવ, જળ પરિણામ એ પણ ચેતન, ચેતન ભાવ એમ પણ કહ્યું ને. જરા આપો તો, અમુક શબ્દો પકડાય છે, નથી પકડાતા કહો તો ફરીને જરા.
મારો પ્રશ્ન એ છે કે જળ જ કર્મ છે એમાં ભાવ હોય કે ન હોય? આમાં એમ વાત આવી ને, ભાવ આત્મામાં થાય છે, કર્મ જળ છે, બરાબર? તો જળ કર્મમાં ભાવ, ભાવ એટલે શું? પેલા તો તમે શું સમજાવો છો, ભાવ એટલે શું?
ભાવ એટલે જીવનું સમય સમય ઉઠતા અંદરના પરિણામ.
પરિણામ, ઓકે, રાઈટ, બરોબર છે. તો જળમાં પરિણામ હોય કે ન હોય? જળમાં ભાવ હોય કે ન હોય?
દ્રવ્ય કર્મ છે, દ્રવ્ય કર્મ ની અંદરમાં ભાવ નથી.
એટલે એમને ભાવ એમ નહી, એટલે જળમાં પરિણામ ન હોય એવો આપ કહેવા માંગો છો ને?
એનું પરિણામ થાય છે પણ ભાવ નથી ને. ભાવ તો ચેતન
છે, ભાવ એટલે જ પરિણામ.
સમયે 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 ભાવ, પછી એ વિભાવ હોય કે સ્વભાવ હોય
એ પછીની વાત,
પણ કરે ચેતન.
પણ ભાવ એટલે પરિણામન થયું ને, ભાવનો અર્થ પરિણામન.
પરિણામે ભાવને કર્મ, ભાવના અંદરમાં જે ભાવ થયા એનું પરિણામન આ પૂજગલનો જે છે એના દ્વારા થાય છે. જો ક્રિયા કરે છે તો ક્રિયા, આત્મા કોઈ ક્રિયા કરી નથી શકતો. ભાવ કરે છે, ક્રિયા દેહ દ્વારા થાય છે, ઇન્દ્રિયો દ્વારા થાય છે, મન દ્વારા થાય છે. ક્રિયા માટે આ સાધન છે બધા, એ સાધન દ્વારા ક્રિયા થાય છે, આત્મા ક્રિયા કરતો નથી.
એ બરોબર છે, એ વાત હું માનું છું. હું એમ પૂછું છું કે ભાવ એટલે પરિણામન, બરોબર? તો જળમાં પરિણામન હોય કે ન હોય?
જળનું પરિણામન આત્માને આધીન છે ને. ભાવ આત્મા કરે છે, એને આધીન છે. જો આ શરીર છે, જળ છે, શરીર જળ છે,
હાજી હાજી,
પણ એ ત્યાં સુધી પરિણામન કરે છે જ્યાં સુધી ચેતનના સંયોગમાં છે ત્યાં સુધી. હવે જેવો ચેતનનો સંયોગ છૂટી ગયો પછી આ કર્મ કઈ ક્રિયા કરી શકતું નથી, એ આપણા અનુભવમાં આવે છે.
અચ્છા, હવે બીજો પ્રશ્ન. આ બુક છે, શાસ્ત્ર છે, આ શાસ્ત્રમાં તો આત્મા નથી. આ શાસ્ત્ર છે, આપના પાસે પણ છે, એમાં તો આત્મા નથી, બરોબર? તો એમાં પરિણામન છે કે નથી?
એના પરિણામન ના સીધે સીધું નથી.
તો કેવું છે?
એની સાથે જોડાણ થાય છે આપણું.
કોનું?
આત્માનું.
અચ્છા, એના વગર પરિણામન નથી?
જો સારી, જરા એક સ્પષ્ટતા કરી દઉં. વિશેષ પ્રશ્ન સરસ છે તમારો. આની અંદરમાં, આ ગ્રંથની અંદરમાં આ શબ્દોની રચના જે થઈ,
હાજી,
કોણે કરી
શબ્દની રચના? જળ
રચના કરી કોણે?
જળ ભાવે જળ પરિણામન,
બરાબર? શબ્દો આની ઉંમરમાં છપાયા, એ મશીન દ્વારા છપાયા.
આ મશીન દ્વારા છે,
મશીન દ્વારા છે,
બરાબર? ચાલો, મશીન ઈ જળ જ છે,
હા, બરાબર ને? હવે કોરો કાગળ મશીન ની અંદરમાં ગમે તે મશીન માં મૂકે તો નહીં છપાય. પણ પેલા શું થયું છે, કોઈએ ભાવ વ્યક્ત, જો ચેતને ભાવ કર્યા, એ ભાવ વ્યક્ત થયા, વ્યક્ત થયા એટલે એને શબ્દનો આકાર લીધો.
હવે તમે છાપવાની વાત રહેવા દો. કોરો કાગળ એમ માનો કે કોરે કોરો કાગળ છે, નવે નવો A4 નો બ્લેન્ક પેપર છે, એમાં પરિણામન હોય કે નહીં? એમાં તો આત્મા નથી.
એમાં પરિણામન ક્યાંથી હોય?
અચ્છા, હું તમને સાબિત કરી દઉં એમાં પરિણામન છે. કઈ રીતે એ કહું? તમે એક A4 નો બ્લેન્ક પેપર લઈ, બરાબર છે, A4 નો બ્લેન્ક પેપર લઈ અને કબાટમાં મૂકી રાખો, 10 વર્ષ પછી કાઢો તો પરિણામન હશે કે નહીં હોય? જૂનો થઈ ગયો હશે કે નહીં થયો હોય?
એ પરિણામન નથી, પણ એ એનો
બધા નહીં બોલો પ્લીઝ. હું આપને મધુભાઈ, આપ જવાબ આપો, બીજાને કરવું તો આપણે પર્સનલ ટોક કરશું, પ્લીઝ. હા,
જો કાગળ પડ્યો છે અને અમુક સમય પછી એ પીળો પડે છે,
હા, તો
સમજો સડી જાય છે,
હાજી,
અને માટી ભેગો ભળી પણ જાય છે,
તો પરિણામન થયું કે નથી?
જો તમને કહું, શેનું પરિણામન થયું? પૂજગલનું.
પ્રશ્ન એ છે જ નહીં કે જળે ચેતન નું કર્યું, એવો પ્રશ્ન જ નથી. મારો પ્રશ્ન આટલો છે કે ભાવ એટલે પરિણમન, અને પરિણમન જળમાં હોય કે નહીં, આટલો જ મારો પ્રશ્ન છે. આમાં જળ ચેતન નું કરે છે કે ચેતન જળ નું કરે છે એ પ્રશ્ન જ નથી મારો. મારો ફક્ત આટલો જ પ્રશ્ન છે કે જળમાં પરિણમન હોય કે ના હોય.
પરિણમન ખરું, પણ સ્વાભાવિક પરિણમન હોય, એના સ્વભાવની મર્યાદામાં પરિણમન કરે, આટલું સમજ્યો.
હા
કાંતિભાઈ,
પરિણમન બરોબર છે, પરિણમન થાય એટલે પર્યાય જ ઉત્પન્ન થાય. પર્યાય તો દરેકમાં, દરેક ગુણની સમયે સમયે પર્યાય ઉત્પન્ન થાય જ. હાલ એ પરિણમન જ થયું ને.
પ્રત્યેક પદાર્થ પોતાના સ્વભાવની મર્યાદાની અંદરમાં પરિણમન કરે જ, કરે જ, ન કરે એમ વાત નથી, પણ પોતાના સ્વભાવની બહાર ન કરી શકે.
એ તો હું કબૂલ કરું છું,
બહાર ન કરી શકે એનો જે સ્વભાવ. આ જેમ તમે કાગળની વાત કરી, તો કાગળને તમે સળગાવો તો સળગી શકે, આને સળગાવો તો સળગતો નથી.
બરોબર,
કારણ કે આનો સ્વભાવની મર્યાદાની બહારની વાત છે અને પહેલાની સ્વભાવની સહેજ વાત છે.
એ
પ્રકારે દરેકનું પરિણમન છે, પણ સ્વભાવની મર્યાદામાં છે.
હા, એ હું કબૂલ કરું છું.
હવે તમારે શું કેવું છે એમાં?
બસ તો મારે આટલું જ કેવું હતું કે એમાં પરિણમન છે કે
છે, પણ આ પ્રકારે.
પણ એમાં આત્મા હોય તો જ થાય એવું નહીં, હું એમ કહેવા
માંગુ. એક સંયોગી પરિણમન પણ છે ને, એનાથી વિશેષ એક વાત એ છે કે સંયોગી પરિણમન છે. જેમ કે આ દેહ છે, તો દેહની અંદરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી દેહ જે રીતે ક્રિયાઓ કરે છે, એવી કોઈ પણ ક્રિયા આત્માના અભાવમાં એ દેહ નથી કરતું. દેહ તો એમને પડ્યો છે, એનું પરિણમન શક્તિ, કારણ કે એના સ્વભાવની બહાર થઈ ગઈ. હવે એ સ્વભાવની, સ્વભાવ અનુસાર જે એનું સળવું, ગળવું, બળવું બધું થશે.
પણ
જે સ્વાભાવિક ક્રિયા, હલન ચલન, ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું, આ ક્રિયા એ નથી થતી, કારણ કે સ્વભાવની વિરુદ્ધ છે, એ નથી થઈ શકતી.
બરોબર,
એટલે એની મર્યાદામાં થાય પરિણામન.
ઓકે, બરોબર.
આત્મા એની પરિણતિ જે છે એ પણ સ્વભાવને અનુરૂપ, જે એના ચેતન, ચેતન ની જ પરિણામ, એનું પરિણમન ચેતનમાં જ હોય, એ પાછું જળમાં ક્યારેય પરિણમન થાય નહીં. એટલે પ્રત્યેક પદાર્થ પોતાના સ્વભાવના મર્યાદામાં પરિણમન કરે છે, સિદ્ધાંત આમ કહે છે. કર્મ એ જળની પ્રક્રિયા, ભાવ એ આત્માની પ્રક્રિયા, બંનેના સહયોગ. જો સહયોગની વાત આવી ને, બંનેના સહયોગથી જે ઘટના ઘટે છે તેને કહેવાય છે અજ્ઞાનો. જો આ એટલા માટે કહ્યું, આ સ્પષ્ટતા કરી છે મુનિશ્રીએ કે આત્મા પોતે તો જ્ઞાન સ્વરૂપ જ છે, એનામાં અજ્ઞાન આવ્યું ક્યાંથી? પ્રશ્ન તો આવે ને કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને તમે કહો છો કે આત્મા અજ્ઞાનથી આવી પરિણતિ કરે છે, તો કેમ થયું? તો કે આ એ જ વાત કરવી છે એને, કે આત્મા એ જ્ઞાન સ્વરૂપ હોવા છતાં જળના સહયોગથી એની અંદરમાં આવે છે અને અજ્ઞાન પરિણતિની અંદરમાં વિભાવ કરીને ચાલ્યો જાય છે, અને એનાથી સંસાર ઉભો થાય છે. એ અજ્ઞાન સંસારનું મૂળ થયું, અને સંસાર જોતો ન હોય તો અજ્ઞાન ન જોઈએ, અને અજ્ઞાન નહીં તો સંસાર નહીં. પરંતુ એવી કોઈ પણ ક્ષણ નહીં હોય કે કર્મનો ઉદય નહીં હોય. કર્મનો ઉદય કારણ કે અનાદિના કર્મો છે, એટલે કર્મનો ઉદય તો સમયે સમયે આવવાનો જ છે. એક પણ સમય એવો નથી કે જેમાં કર્મનો ઉદય ન હોય. ઘણી વખત આપણી સાવધાની નથી હોતી, એટલે આપણે ખબર નથી પડતી કે કર્મ ઉદયમાં આવીને ચાલ્યું ગયો. હા, પણ આવી જાય છે. ને એમાં એવું જરૂરી નથી, આપણે જે ઉદય આવ્યો એની સાથે જોડાઈએ તો એવો થાય, અને સાવધાન રહીએ અને આપણા સ્વરૂપમાં રહીએ તો ન પણ થાય. તો આપણે આપણા સ્વરૂપમાં રહીએ, બાર કર્મો એની વેળે આવીને ખરીને ચાલ્યું જાય, એ કંઈ કરી ન શકે. આપણા ભાવ ઉપર એનું વર્ચસ્વ નથી, એની શક્તિ નથી. એ તો જળ છે, નહીં આપણા ઉપર શક્તિ એની નથી, પણ આપણે આપણા સ્વભાવમાં હોય ત્યાં સુધી, આપણે સ્વભાવમાંથી બહાર નીકળી ગયા અને નિમિત્ત સાથે ભળી ગયા તો એના અનુસાર આપણી ક્રિયા થાય. આજે કોઈ માણસ, આપણે અહીંયા છીએ, કૌશિકભાઈને મારા પ્રત્યે ખરાબ ભાવ આવ્યો, ઊભા થયા અને ઊભા થઈને મને એને બે શબ્દ કહ્યા, દાખલો છો, તો બે શબ્દ કહ્યા, મને એમ થાય કે ભલે કહ્યું, મારે મારા કાંઈ પ્રત્યોઘાત નથી આપો તો ના આપું તો કંઈ ન થાય, અને સાથે જોડાઈ જાઉં તો બેના ચાર સંભળાવું, એ પણ થાય. મને મારી સ્વતંત્રતા છે, પણ એમ કરીને શું થાય છે કે આજે સામો પ્રત્યાઘાત આપું છું તો મેં નવું કર્મનો બંધ કરું છું, અને નથી આપતો અને મારા સ્વભાવમાં રહું છું, મને નવું કર્મ નથી થતું, એમનું એમણે જે કર્મ બાંધ્યું એમની જોવાનું છે, એની સાથે મને લેવા દેવા નથી. મારે મારા કર્મ ન બંધાય એટલું જ માત્ર સાવધાની કરી શકું, કારણ કે એમના ઉપર મારો કોઈ એમના ઉપર અધિકાર નથી, એનો મારા ઉપર અધિકાર નથી. એના નિમિત્તે કર્મ કરવું કે ન કરવું, પ્રત્યાઘાત એમાં સામે આપવો કે સ્વભાવમાં રહેવું, એ આપણા હાથની વાત છે. એટલે નિમિત્ત ગમે તેવું આવે, પણ જો એની સાથે ઉપયોગને જોડીએ તો એ કર્મ બંધ થશે, નહીં જોડીએ સ્વભાવમાં રહેશું. આ કેવળી ભગવાન તો તીર્થંકર ભગવાન તો આ જ કરે છે ને, શું કરે છે, એમને પણ આયુષ્યનો કર્મ યોગ બાકી છે ત્યારે આ જ કરે છે. કાનમાં ખીલા ઠોકાય ભલે ને ઠોકાય, મને ક્યાં છે, દેહને છે, બરાબર છે.
હવે જે ઉદય કીધું, આપણે ઉદયની વાત છે, એમાં એક પ્રશ્ન છે કે દ્રવ્ય કર્મનો ઉદય આવે એ દ્રવ્ય મનમાં આવે, બરાબર, એ સાચું કે ખોટું? હાજી
બહુ સ્પષ્ટતા હું નહીં કરી શકું એમાં.
હા ઓકે,
પૂછ્યું ને, હું નથી પકડી જ ન શકતો એ વાતને, એટલે પછી એની ચર્ચા કરવી નહીં થઈ શકે, એ વાત નથી પકડાતી જ નથી. એવો કોઈ પણ ક્ષણ નહીં હોય કે કર્મનો ઉદય નહીં હોય, કારણ આપણે એની વ્યવસ્થા કરીશ, આપણે જ કરીશું, કોઈના કર્મ આપણને આડા આવતા નથી. આપણે ઘણી વખત ઉક્તિથી બોલીએ કે બાપ દાદાનું પુણ્ય આડું આવ્યું, એ તો માત્ર કહેવા પૂરતું છે, કોઈનું પુણ્ય કોઈને આડું આવે નહીં અને કોઈનું પાપે કોઈને આડે આવે નહીં, પોતાના કરેલા જ કર્મ માણસ એને પોતાને આડા આવે અને એ જ બીજું કામ કરે. નિરાતે કર્મનો ઉદય થયા કરે છે એની એવી સરસ વ્યવસ્થા આપણે જ કરીશ, સતત કર્મનો ઉદય અંદર થયા જ કરે છે, અને આપણે ગાફેલ પણ રહીએ છીએ, ગાફેલ રહેવાના કારણે એકતા સાધીએ છીએ, શું એની સાથે ભળી જાય છે, ઉપયોગ જોડી દે છે ગાફેલ રહેવાને કારણે. એકતા કરવાના પરિણામે આત્મામાં જે કંપન થાય છે, જે સ્પંદન થાય છે, તેને કહેવાય છે ભાવ, પણ વિભાવ ભાવ છે, આ સ્વરૂપમાં અહીંયા બતાવ્યું છે એ વિભાવ ભાવનું છે. કારણ કે હવે અમે જો એકાંતે આપણે નિમિત્તને દોષ આપીએ ને તો પણ ભૂલ થાપ ખાઈ જશું, નિમિત્ત ઉપકારી પણ છે ને, નિમિત્ત માત્ર અપકારી છે એવું થોડું છે, નિમિત્ત ઉપકારી છે. આ કૃપાળદેવ ને જેનો જેનો યોગ પ્રાપ્ત થયો તો કૃપાળદેવનું નિમિત્ત જ એને કામ કરી ગયું ને, કૃપાળદેવના નિમિત્તે સૌભાગભાઈ પ્રભુશ્રી આ બધાનું કામ પણ થયું, તો નિમિત્ત ઉપકારી પણ છે, નિમિત્ત માત્ર દોષપાત્ર નથી. તો કેવું નિમિત્ત છે, પણ નિમિત્તની સાથે આપણે કયા પ્રકારે જોડાઈએ છીએ એના ઉપર એ બધો આધાર છે. આખર તો આપણું જોડાણ એ મુખ્ય વાત છે, એ પણ પાછું લક્ષમાં રાખવું. એટલે આ એટલા માટે કહું છું, કોઈ એકાંતમાં ન આપણે વેચાયેલા જાય એટલા માટેની વાત છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ પ્રમાદ ભય આવા કંપનો આત્મામાં જ થાય છે. થાય છે ક્યાં? આત્મામાં. કારણ કે આનો જે કંઈ અસર પડે છે, રાગ દ્વેષ આ બધા છે, પર આ કોઈ આત્માના સ્વાભાવિક ગુણ નથી, રાગ દ્વેષ ક્રોધ માન માયા, પણ આ બધા નિમિત્તાધીન એ જીવની અંદરમાં સમય સમય ઉઠતા ભાવ છે, ઉઠતા ભાવ છે. હવે એની પાછળ કામ શું કરે છે તો કે જીવનું અજ્ઞાન, અજ્ઞાનને કારણે આવા ભાવની સાથે એ જોડાઈ જાય છે. અને જો ત્યાં જ્ઞાનની પરિણતિ હોય અને સ્વભાવમાં રહે તો ગમે તેટલા આવા નિમિત્તો આવે ને સામે તો પણ એ ચલાયમાન ન થાય, એ નિમિત્તની ઠેકાણે રહે, પોતે પોતાના ઠેકાણે રહે, એમાં કાંઈ પણ ફેરફાર ન થાય, એ હાથની વાત છે અને સમજણની વાત છે, અર્થાત જ્ઞાન ઉપયોગની વાત છે. સમજી લેજો કે આ અજ્ઞાન એ કર્મભાવ છે અને કર્મભાવ એ જ અજ્ઞાન અને એ જ કર્મભાવ છે એ જ સંસારનો મૂળ છે. આ સંસારનો મૂળ આ કર્મભાવ છે. જીવ કર્મભાવથી જોડાય છે. જો ચેતન કરતું નથી નથી થતા એટલે ચેતનને સ્વતંત્રતા આપી છે. એમ કહીને શું કીધું? ચેતન સ્વતંત્ર છે, કરવું કે ન કરવું એને માટે એ સ્વાધીન સ્વતંત્ર છે. એટલે પછી બીજે એના ઓલામાં ચર્ચા કરી એમણે, જ્ઞાનનો ઉપાય કોઈ રસ્તો છે તો તેનો રસ્તો છે હા મોક્ષ ભાવ. બસ એક શબ્દમાં તમને બધું આવી ગયું કે કર્મભાવમાંથી જો મુક્ત થવું હોય તો મોક્ષ ભાવમાં જાઓ. મોક્ષ ભાવ એટલે નિજ ભાવમાં જાઓ, સ્વભાવમાં જાઓ. અને પોતાના સ્વભાવની અંદરમાં જ્યાં સુધી આ જીવ રહે ત્યાં સુધી એને કર્મબંધન થવાના નથી. પણ સ્વભાવમાંથી ઉપયોગ બહાર ગયો એટલે કર્મબંધ થવા માટેના બધા કારણો ઊભા છે, રાહ જોઈને ઊભા છે. જેમ કોઈ દુશ્મન હોય અને એ બરાબર રાહ જોતો હોય કે આ બહાર નીકળે ને એટલે હમણાં હું ઢાળીઓ કરી દઉં. આ બધા દુશ્મન છે, આ કર્મભાવ છે, નિમિત્ત બનીને આવ્યા છે, એ બધા દુશ્મન છે. એ રાહ જોવે છે કે ઉપયોગની બહાર નીકળવાનો ઉપયોગ બહાર જાય જરા એટલે હું હમણાં જ ને પાડી દઉં, એટલી શક્તિ છે. પણ જ્યાં સુધી આપણામાં છીએ ત્યાં સુધી એની તાકાત કામ નથી કરતી. અદ્ભુત મોક્ષ ભાવ બહુ ટૂંકમાં વ્યાખ્યા આપી, અદ્ભુત શબ્દ કહ્યો. નિજવાસ, નિજ એટલે પોતામાં, પોતાના ઘરમાં, પોતાના સ્વરૂપમાં, અને વાસ એટલે વસવું, પોતાના સ્વરૂપમાં વસવું, ઠરવું, સ્વભાવની બહાર જવું નહીં. આ મોક્ષ ભાવ, આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપ. જો આત્માનું સ્વરૂપ તો આ જ છે, ગમે તે આત્મા હોય, મનુષ્યનો હોય, તિર્યંચનો હોય, કોઈ જીવજંતુનો હોય કે કેવડી તીર્થંકરનો હોય, બધાના આત્માનો એનું સ્વરૂપ એક જ છે. તે મૂળ સ્વરૂપ તે શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ એ આ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે કે તત્વથી આમ છે. અને પછી કૃપાળુદેવ પાછું લેખું એમાં ને એમાં લેખું, જે સમજે તે થાય. આ તત્વને જે સમજે એ થાય. સિદ્ધ સમ અમે કહીએ છીએ પણ તમે સિદ્ધ ક્યારે થશો? સમજશો તો થશો, નહીં સમજો તો નહીં થાવ. સર્વ પરદ્રવ્યથી ભિન્ન છે એમ નિશ્ચય નહીંથી શ્રદ્ધાપૂર્વક જાણીને ઉદયમાં આવતા કર્મો ને તે કર્મ નિમિત્તે ઊભા થતા સંજોગો એ બધાથી પૂર્ણપણે તે ભિન્ન છે. કોણ? આત્મા હો સ્વરૂપ. આ સ્વરૂપ આપણું જે છે એ બધાથી ભિન્ન છે, નિમિત્તે ઊભા થતા સંયોગોથી પણ ભિન્ન છે. તેવો પ્રત્યેક ક્ષણે અનુભવ કરવો એને કહેવાય છે શુદ્ધ આત્મભાવ. સમજાયું? શું કરવું? તે લોકો પૂછે છે કે અમારે શું કરવું અને અમે સમજાવીએ ત્યારે કહે છે આ તો નહીં બને, તો આ જ કરવું પડશે અને આ પ્રક્રિયામાં જ જવું પડશે. ઉદયમાં આવતા કર્મો અને કર્મ નિમિત્તે ઊભા થતા સંયોગો એની સાથે આત્માનું જોડાણ થવાનું. એ જોડાણ થાય તો કર્મભાવ, અને જોડાણ ન કરતા એ જોડાણ તોડી અને આત્મા તેનાથી સર્વથા ભિન્ન છે એવા અનુભવપૂર્વક પોતાના સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ કરે તેને કહેવાય છે શુદ્ધ આત્મભાવ. બસ બહુ સરસ રીતે છણાવટ થઈ છે. સાથે નિમિત્તને આધીન થઈ નિમિત્ત સાથે જોડાઈ જવાય તો એક કર્મભાવ છે, અને જો સ્વરૂપની સાથે એમનેમ પરિણામ શાંત કરીને સ્વરૂપની સાથે જોડાઈને એમનેમ રહે, બહારમાં ગમે તે ક્રિયા ચાલતી હોય ચાલવા દો, એના પ્રત્યે કોઈ લક્ષ્ય નહીં, ક્યાંય ઉપયોગ નહીં, તો એને કોઈ કર્મ નડતું નથી. કર્મ પરાણે આવીને ચોંટતું નથી. કૃપાળુએ લખ્યું છે કર્મ પરાણે આવીને ચોંટતું નથી, આપણે એને પકડીએ છીએ અને એ પકડવાની પાછળ આપણું અજ્ઞાન કામ કરે છે. ઓમ. અહીંયા આપણે વિશેષ અવસર સુખ ધામયા.